તારીખ 27 મે 2001, નવસારીમાં સ્વામીશ્રીએ આત્મા પરમાત્માના જ્ઞાનની વાત કરી, તેની સિદ્ધિ માટે સત્પુરુષની આવશ્યકતા સમજાવી હતી.
વગાડીને મંદિરોમાં બેસી રહેવું એવી એક જ વાત નથી કે પુરુષાર્થી કરવાનો. પુરુષાર્થ એમને આપ્યો છે, ચાર પ્રકારનો પુરુષાર્થ કયો છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કે આપણે પુરુષાર્થ પહેલાં પહેલો ધર્મનો પુરુષાર્થ બતાવ્યો છે, કે ધર્મ પહેલો જો હશે તો બધો પાયો મજબૂત હશે તો ઉપર બિલ્ડિંગ સારું થશે, નહીં હોય તો ધરાશય થઈ જશે. એટલે પાયો મજબૂત છે ધર્મનો છે. જે માણસ જેને જે ભગવાનને માનતા હોય, જેમાં જેને શ્રદ્ધા હોય, તો એ ધર્મનું પાલન, એ ભગવાનની તમે ભક્તિ કરો અને ભગવાનના આદેશો છે એનું પાલન કરો તો તમને શાંતિ સુખ પ્રાપ્ત થશે. પણ આપણે ધર્મની વાતો કરતા હોય, અગર ભગવાનની વાતો પણ આપણા જીવનમાં જો વસ્તુ ના ઉતરી હોય તો કાંઈ નહીં. કેટલા કહે છે, અમે ધર્મોને માનતા જ નથી, ભગવાનને પણ માનતા નથી. પણ ભગવાન વગર તો કોઈ દુનિયા ચાલી શકે એમ નથી, કારણ કે આ બધી વસ્તુનું તંત્ર, આખું અનંત બ્રહ્માનું તંત્ર એ ભગવાન ચલાવે છે. અને એ દરેકની સંભાળ રાખે, કીડીને કન્ને હાથીને મન. આપણે બધાએ જે કે હું મારા પુત્રનું પાલન કરું છું, પણ એમાં ભગવાને તમારામાં એ ભાવ મૂક્યો છે કે આ મારો પુત્ર છે, આ મારા પત્ની છે, આ મારો પરિવાર છે, આ મારો દેશ છે, આ મારો સમાજ છે, એને માટે મારે કરવું જોઈએ. એ ભગવાને અંદર મૂકેલી કરુણા, દયા અને આપણા જીવનમાં બધી વાત આપી છે તો છે. આપણે ગમે એટલા છે, પણ આપણું શરીર છે, હાથ પગ છે, બધું છે, પણ એ હાથ પગ હોવા છતાં આપણે બધી રીતનું આ બધું જોઈએ કે આ બધું સુખ ને સાહેબીને ભોગવીએ ખરા, બંગલા, મોટર, ગાડીઓ, બધું. પણ એક આત્મા અંદરથી ચાલ્યો ગયો, આ શરીરમાંથી એક તત્વ નીકળી જાય છે, અને એ તત્વ એટલે આત્મા જેને કહીએ છીએ. અને એ તત્વ જો જતો રહ્યું તો એ શરીર કાંઈ કામ કરતું નથી, કે હું મેં કર્યું છું, એમાં હું કોણ છું? આપણે હું કોણ, હું કંઈ છે જ નહીં. આપણું નામ ઠામ એ તો આપણે ભૂલી જવાનું, દેહ પડ્યા પછી તમારું ગામ જતું રહેશે, નામ જતું રહેશે, તમારી આ બધી વસ્તુ ભૂલ જતી જ રહેવાની છે. સંપત્તિ એ છે, સર્વ વૈભવ છે, બધો જ પડી રહેવાનો છે, એ કંઈ સાથે નથી આવતો. તો એ આત્મા છે, એ સત્ય છે, એટલે એ જેને છે અંદર, એને લઈને આપણે કાર્ય કરી શકીએ. જે પૈસાનું સુખ આવે, બંગલાનું સુખ આવે, મોટરનું સુખ આવે, સંપત્તિનું સુખ આવે, આપણી પાસે જે જમવાનું છે એનું સુખ આવે છે કે બહુ સ્વાદિષ્ટ સરસ બની ગયું છે, એ સુખ આવે છે કે નહીં? એ એની અંદર નથી, એ મોટર કે ગાડીઓ કે બંગલા કે ખોરાકની અંદર કે કપડામાં નથી. આપણે કપડાં પહેરીને બહુ સુખ આવે, પણ એ અંદર તાત્મા છે. પછી ગમે એટલા કપડાં શણગાર કરો, ઘરેનો પહેરાવો, બધી રીતનું ભોજન મૂકો, બંગલામાં સુવાનો, બધું અલંકાર અરે શણગાર કરો, તો એ સુખની અંદર, એ વસ્તુમાં સુખ નથી, સુખ છે ભગવાનની અંદર. જે અંદર તત્વ છે એને લઈને આપણને સુખ આવે છે, આટલું જો આપણને જ્ઞાન થાય તો પછી આ સુખને માટે આપણને કોઈ જાતનો મોહ મમતા રહે નહીં, અને શાંતિથી આપણું સારું સુખમય જીવન જીવીને સર્વ પ્રકારે સુખ્યા થઈ જવાય અને શાંતિ પ્રાપ્ત થાય છે. તો આ વસ્તુનું જે આ જ્ઞાન જે કહ્યું છે આપણે ગીતા, ભાગવત, ઉપનિષદ બધાની અંદર, કે આત્માને પરમાત્માનું જ્ઞાન એ જ્યારે મનુષ્યને યથાર્થ રીતે જ્યારે થાય ત્યારે આપણા જીવનમાં સુખ ને શાંતિ થાય છે. આ લોકની મમતા, મોહ, આસક્તિઓ અને એ બધી નીકળી જઈ દરેકના પ્રત્યે પ્રેમ થશે. જેને એ જ્ઞાન છે એ દરેકને થશે કે દરેકમાં આત્મા રહેલો છે. પછી કોને મારવો, કોને લૂંટવો, કોને નાશ કરવો, દરેકમાં આત્મા છે. આત્મા કંઈ લૂંટાવાનું નથી, નાશ પામવાનો નથી. તો એ દૃષ્ટિ જો હોય તો પછી કોઈને મારવાનું, લઈ લેવાનું, નાશ થવાનું ક્યાંથી છે? એટલે એ દ્રષ્ટિ નથી, એને માટે આ શાસ્ત્રો છે, એને માટે આ સત્પુરુષો ભગવાનના અવતારો છે. એ આપણને એવું સાચું જ્ઞાન આપીને આપણને આ વાત સમજે કે આત્માને નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી, મારું નથી, તારું નથી. આત્માને કોઈ છે નહીં, અત્યારે જન્મ્યા છે, પહેલાં ક્યાં જન્મ્યા છે, ક્યાં જન્મ થશે એની કાંઈ ખબર નથી આપણને. તો એ આત્મતત્વને લઈને આપણે સુખી. એટલા માટે નરસિંહ મહેતાએ પણ એક વાત કરી કે જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ ખોટી. નરસિંહ મહેતા જેવા ભક્ત થઈ ગયા, એને પણ કહ્યું કે જ્યાં સુધી તમને તમારા આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન થયું નથી ત્યાં સુધી તમે આ પ્રમાણે ગમે એટલા સાધન કરશો, ગમે એટલા પ્રયત્ન કરશો, ગમે એટલા પુરુષાર્થ કરશો તો તમારા માટે નકામ આવે. એનું જ્યારે જ્ઞાન એ થશે ત્યારે એ છે. એટલા માટે એક ક્ષણનું જ્ઞાન થાય એને માટે પહેલો ધર્મ પુરુષાર્થ બતાવ્યો છે, કે ધર્મની વાત તમે મજબૂત કરો જીવનમાં, આચરણમાં, અને ત્યાર પછી તમારો અર્થ એટલે પૈસો જે પ્રાપ્ત કરો એ પણ કરો. એટલે એને નથી કહ્યું કે તમે પૈસો ના દો, પૈસો તમારી સંપત્તિ, નોકરી, ધંધો બધું જ કરો, પણ નીતિ નિયમમાં રહીને, પ્રમાણિકતામાં રહીને, ધર્મમાં રહીને. ધર્મ પાયો પહેલો કહ્યો એટલે ધર્મ રાખીને તમે બધું કરો અને તમે સુખી થાઓ અને આ લોકો તો એ પણ કહ્યું છે. અને ત્રીજી વાત છે કે આપણી આકાંક્ષાઓ ઈચ્છાઓ બધી છે એ પણ ધર્મમાં રહીને તમે કરો, તમે તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે કોઈ પણ પ્રકારે કોઈને દુઃખી કોઈને મુશ્કેલીઓ કરી નહીં, પણ ધર્મની રીતે તમને પ્રાપ્ત થાય કરો. અને ચોથો પુરુષાર્થ મોક્ષ બતાવ્યો છે કે આપણે આ મનુષ્ય શરીર જે મળ્યું છે એ ભગવાન આપણે એની સાથે એક ધ્યેય પણ આપ્યો છે, વિચાર પણ આપ્યો છે કે આપણે આ શરીરથી એવું સારું કાર્ય કરવું, ધર્મનું કાર્ય કરવું, પરોપકારનું કરવું, દયાનું કરવું, અને પોતાને ભક્તિ કરીને બીજાને જેટલી મદદ થાય એટલી કરીને પુરુષાર્થ કરીને આપણા દેશ માટે, રાષ્ટ્ર માટે, સમાજ માટે આપણું કાર્ય જે તે કંઈ છે આપણી પાસે બુદ્ધિ શક્તિ એનાથી કરી, અને સાથે સાથે આપણા આત્માનું જે બંધન છે છૂટે એને માટે પરમ પરમાત્મા સ્વરૂપનું તત્વ એ જ્ઞાન દ્રઢ કરીને આપણે બધી જાતની મમતા છૂટીને ભગવાનની ઈચ્છા મુજબ આપણે જીવન જીવીને એ ભગવાનની પ્રસન્નતા મેળવી ભક્તિ કરીને એનો આશરો કરીને એ મુક્તિ પામી શકાય, પછી આપણી મમતા આસક્તા બધા છૂટી જાય છે. એને માટે એવા સંતની જરૂર છે કે જેને આવી જ્ઞાન આત્મા પરમાત્માની દ્રઢતા છે, જેને આ સમજણ આવી છે, એના આશરાથી એના સમાગમથી આપણને આ પ્રાપ્ત થાય છે. તો આવી જે આપણી ભારતની સંસ્કૃતિ ભવ્ય છે અને એમને આપેલો જે ધર્મ છે, ઋષિ મુનિઓ અને ભગવાનના અવતારો થયા છે ને બધી વાત કરી છે, એ સત્ય સનાતન છે, એ કંઈ બનાવટ નથી, લોકોને છેતરવા માટે નથી, આપણે એમાં વિશ્વાસ નથી. એટલે દુઃખી બધાએ આ વિચાર કરવાનો કે આપણે જે કંઈ ચાલીએ છીએ બોલીએ છીએ એ એને લઈને છે, અને એ રીતેથી જ આપણે આપણું કાર્ય કરી અને સર્વ પ્રકારે સુખા થવાનું છે. તો આવો અમૂલ્ય અવસર, અમૂલ્ય દેહ આપણને મળ્યો છે, એ આપણો ધ્યેય એક રાખવાનો છે કે આપણે વ્યવહાર, સંસાર, કુટુંબ, પરિવાર બધાની સાથે રહી મિલન કરીને એક લક્ષ્ય આપણે રાખવું છે કે મારે મુક્તિ પામવી છે. એ ધ્યેય આપણે જો રાખીશું, મોક્ષ પુરુષાર્થ છેલ્લો, અને મોક્ષ પુરુષાર્થની અંદર એવા સત્પુરુષ મળે એના થકી આપણો ભગવાનનો આશરો કરાવે અને પ્રાપ્તિ થાય, એટલે એ પ્રમાણે આપણા જીવનમાં સર્વ પ્રકારે દળ થાય. ભગવાન સ્વામિનારાયણે પ્રથમ 54માં કહ્યું છે કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય, એક પ્રશ્ન ઊભો થયો, અને ત્યાં ઋષિમુનિ સંતો બેઠા હતા કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય અને જીવનું કલ્યાણ કેમ થાય, એ પ્રશ્ન પૂછવામાં એ વચનાવત ગ્રંથ પણ બહુ સુંદર છે, એ પણ કોઈ વાંચશો તો તમને સામાન્ય ગુજરાતી ભાષાની અંદર પણ કેવો સુંદર છે. તો કહ્યું કે એ ભાગવત ધર્મનું પોષણ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આ બધા સદગુણો છે, સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય, કારણ કે ભગવાને આપેલો વિચાર ધર્મ છે, એને ભાગવત ધર્મ, ભગવાને જે આપણને ધર્મ આપ્યો છે એને જ આપણે ભાગવત કરીએ છીએ. અને એવો જે એકાંતિક ધર્મ, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, એકાંતિક ધર્મ, ભાગવત ધર્મ, એ આપણા જીવનમાં દ્રઢ કેમ થાય એને માટેનો આ પ્રશ્ન છે. તો ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે એવો ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ જેને પોતાના જીવનમાં દ્રઢ કરી છે એવા પુરુષ મળે, એવા બ્રહ્મનિષ્ઠ, ક્ષોત્રિય, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માણ એવા જે સદગુરુ સંત મળે તો એના થકી આપણે ભાગવતનું, કારણ કે આપણે આપણા ધર્મને આપણે બોલીએ છીએ કરીએ પણ પાડી શકતા નથી, તો કે જ્યારે મોટા પુરુષ મળે ત્યારે સૌ સૌના ધર્મ પડે. આપણા ધર્મનું વધારે આચરણ ક્યારે થાય કે એવા પુરુષ જેને દ્રઢ છે એના થકી, જેમાં કોઈ વ્યસન નથી બીજાનું વ્યસન છોડાવી શકે, જેનામાં કોઈ જાતની વાસના નથી બીજાની વાસનાઓ ટાળી શકે, પણ આપણામાં વાસનો હોય એને ભાષણ કરીએ પણ બીજાને અસર થાય નહીં, તો કહેવાય કે એવા પુરુષ જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ, દ્રઢતી છે એ તે આપણામાં પણ એમના થકી, એમના સમાગમથી, એમના વચન રાખીને ભરતીએ તો ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, ભાગવત ધર્મનું આપણને પોષણ થાય, એટલે અંદર દરરોજ દરરોજ વૃદ્ધિ થાય. જેમ જેમ સમાગમ કરીએ એ આપણે ન પાડતા હોય, કરતા હોય તો આપણે એવા કેટલાય માણસો આપણે જોઈએ છીએ કે એવા થકી થયેલા જ. તો કહેવાનું શું કે ભગવાન સ્વામીના વખતમાં કેટલાય માણસો એવા આસુરી ભાવ હતા, ભગવાન રામ વખતમાં આસુરી ભાવ હતા, કૃષ્ણ પરમાત્મા વખતે હતા, અને ભગવાન સ્વામિનારાયણ સંતો ફરતા ત્યારે પણ આસુરી ભાવ હતા, તો એ બધાને દૈવી બનાવી દીધા. એમાં જે કંઈ દૈવી ભાવો છે એ પ્રગટ કર્યા, આસુરી ભાવને દૈવી બેવ છે જ, એટલે વાલો સમાગમ તમે આસુરી લોકો સાથે બેસો તો આસુરી થઈ જાય, અને બહાર તમે સંતો સારા પ્રમાણિક ને પ્રમાણિક માણસો કે એવા એવા સત્પુરુષો જે મહાન છે એની પાસે બેસો તો તમને એમાંથી સારા સદગુણોનો જ વિચાર આવે, એની વૃદ્ધિ થાય, એનું પોષણ થાય. તો એટલા માટે કહ્યું કે એના થકી આપણું ધર્મ થાય છે, અને ભાગવત ધર્મનું પોષણ સાથે મોક્ષ પણ એના થકી થાય, કારણ કે એ જ માણસો આપણને આ જગતમાં વાસનાઓ છે, કારણ કે એમાં વાસના નથી. જો સુખદેવજીમાં વાસના નથી તો પરીક્ષિત રાજાનો મોક્ષ કર્યો, એવી રીતે જે સુરખનકાદિક થઈ ગયા ભગવાન સ્વામિનારાયણના ભક્ત સંતોએ પણ આ રીતે લોકોને એ વાત સમજાવીને મોહ મમતા આસક્તિ કાઢીને ભગવાનનું સનું કર્યું છે. તો એ કહ્યું છે કે આ રીતે આપણો મોક્ષ થાય છે. અને એ પ્રમાણે કપિલદેવ ભગવાનની વાત કરીને પણ મહારાજે કહ્યું કે એમની માતાએ પૂછ્યું કે મારો મોક્ષ થાય એવી વાત કરો. તો કપિલદેવ ભગવાને શું કહ્યું કે જેવો તારા દેહમાં પ્રસંગ છે અને જેવી આશક્તિ મમતા છે એવો દ્રઢ પ્રસંગ, કારણ કે આપણા દેહમાં બહુ આશક્તિ અને બધે લાલન પાલન બધું જ કરીએ છીએ, એવો જ પ્રસંગ આપણે જે ભગવાનના એકાંતિક સંતો છે એમાં છે આત્મબુદ્ધિ કરવાની, જેવું એ જ છે એવું જ એ તમે કરો, તો એના થકી ભાગવત પોષણ થાય અને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. એ વાત પણ એમને ગીતાની કપિલ ગીતાની અંદર વાત કરેલી છે. તો આ બધા શાસ્ત્રોને આધારે આપણે પણ જે મુક્તિ પામી છે એ મુક્તિ માટે આ ઉપાય છે. અને એ વાસન થકી જે કંઈ આપણે કરીશું એના થકી આપણને આ લોકમાંય સુખ થશે અને પરલોકનું બે સુખ આપણે પ્રાપ્ત થશે. અને જો આપણા સંસ્કાર સંસ્કૃતિ ધર્મ કે આપણા ગ્રંથો મંદિરો મૂકીશું આ લોકનું મળશે પણ અંતે દુઃખનું કારણ છે. અને આ જો આપણે બરાબર રાખીશું તો આય સુખદાયક છે અને એ સુખદાયક, કારણ કે આનો મૂળ પાયો આપણો ધર્મનો જે કહીએ છીએ એટલે આપણા શાસ્ત્રો છે, આપણા અવતારો થઈ ગયા છે, એ બધું એ આપણો મૂળ પાયો છે. એને જેટલો સાચું છે એને જેટલું દ્રઢ કરશો, જેટલો પ્રચાર કરશો એટલું આપણી બધી સમાજમાં રાષ્ટ્રમાં અને દુનિયાની અંદર અને આપણી સુખ શાંતિ પ્રાપ્ત થશે અને અંતે આપણે મુક્તિ થશે. તો એ માટેનું જ્ઞાન સર્વને થાય ભગવાન એવું બળ આપીએ પ્રાર્થના.